કઈ કઈ ના બે વરદાન અને ભગવાનનું વન પ્રસ્થાન થવાનું છે એનો વિયોગ હજુ થયો નથી, છતાંય જેમ જળાશયના પાણી સુકાય અને બહુ જ છીછરા અને ખેંચાતા પાણીની અંદર એ માછલાઓ અને જળચરોને જીવવાનો સમય આવે ત્યારે કેવો વિકટ હોય, અતિશય દુકાળ પડે, અન્ન ન મળે ત્યારે માણસ કેટલો વ્યાકુળ થાય. અહીંયા અયોધ્યાની અંદર ભગવાનના પ્રેમનો દુકાળ, ભગવાનનો વિયોગ થવાનો છે અને એ અસહ્ય દુકાળની વેદના એકમાત્ર પોતાના મનમાં કલ્પના જ ઉભી થઈ છે કે આવું હશે, ભગવાનનો વિયોગ કેટલો કષ્ટદાયક, કેટલો દુઃખી, કેટલો કલ્પાંત આપવા વાળો હશે. બસ એના માટે વિપુલ વિયોગ પ્રજા અકુલાની, આવો ભયંકર વિશાળ વિયોગ થવાનો છે, કેટલો નાનો સૂનો નહીં, 14 વર્ષનો લાંબો ગાળો. એટલા માટે કહ્યું વિપુલ વિયોગ, અસહ્ય વિયોગ થવાનો છે અને એ અસહ્ય છે એટલા માટે કહ્યું પ્રજા અકુલા, કે 14 વર્ષ કાઢીશું કેવી રીતે, આપણે શું થશે 14 વર્ષ સુધી. પણ એ પ્રજા જયારે ભગવાન 14 વર્ષ માટે અયોધ્યા છોડે છે ને બધા જ પ્રજાજનોને પાછા ફરવું પડે છે, ત્યારે બધાએ નિયમો લીધા છે, દરેકે જુદા જુદા નિયમો લીધા છે કે ભગવાનના વિયોગની અંદર સુખનો ત્યાગ, કોઈ એકટાણું રાખ્યું, કોઈ ભૂમિ સંયન રાખ્યું, કોઈ એક જાગરણ રાખ્યું, આમ અનેક વ્રત લીધા કે જ્યાં સુધી મારા ભગવાન અયોધ્યામાં પાછા ન પધારે ત્યાં સુધી મારે આ અયોધ્યા નગરની બહાર રહેવાનું, ઝૂંપડીમાં રહેવાનું, જમીન પર સુવાનું. આવા અનેક વ્રત દરેકે પોતપોતાના એક સદભાવ, ભક્તિભાવ અને પ્રેમભાવને આધીન થઈ કોઈક ને કોઈક વ્રત, કોઈક ને કોઈક નિયમ, કોઈ ને કોઈ તપસ્યા, કોઈને કોઈ ત્યાગ એમણે સ્વેચ્છાએ સ્વીકારી લીધો ભગવાનને માટે. વિપુલ વિયોગ પ્રજા અકુલા, બધી જ પ્રજા, સમસ્ત પ્રજા, બાલ વૃદ્ધ સૌ અકળામણ અનુભવી રહ્યા છે કે અમે શું સાંભળી રહ્યા છે, અમારે આ જીવનમાં શું જોવાનો વારો આવશે, આ વસ્તુ અમારે જોવાની થશે. જનુ જલચર ગન સુખત પાણી, બસ છેલ્લી ઘડીઓ હોય, પાણીનો સરોવર સુકાઈ જવાની તૈયારીમાં હોય અને માછલા જેમ તડપે જલચર પ્રાણીઓ, એમ અયોધ્યાવાસીઓ આવનાર ભગવાનના વિયોગના દુઃખને માટે અત્યારથી વિલપી રહ્યા છે, કલ્પાંત કરી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે. અરે ભગવાન, જેમ મૃત્યુ નિશ્ચિત નજીક હોય અને એની આજુબાજુના એના સગાવાલાઓને ખબર પડે કે બસ હવે આનો વિયોગ નિશ્ચિત છે, કલ્પાંત કલ્પાંત, રોડ કકડ થઈ જાય, આખું ઘર કરુણાથી, દુઃખથી, રુદનથી ભરાઈ ગયું, કેમ જઈ રહ્યા છે, વિદાય લઈ રહ્યા છે. અને એ વિદાય એવી વસમી હોય કે હમણાં જોત જોતામાં આ જીવન આખું પૂર્ણ થશે, સમાપ્ત થશે, જીવનનું ખાબોચિયું સુકાઈ જશે. ભર્તુહરિ મહારાજ કે છે આ જીવ, આ શરીર એ તો પાણી ભર આયુષ્ય ભરેલો ઘડો છે, જેમ ધીમે 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 માટીના ઘડામાંથી પાણી જમી જાય, ટીપુ ટીપુ જમે, કોઈને ખબર ના પડે, પણ લાંબે સમય આખો ઘડો ખાલી થઈ જાય, એમ આ આયુષ્ય, આ શરીર રૂપી ઘટની અંદર આયુષ્ય ભરેલું છે, એ પણ શ્વાસે શ્વાસે ટપકતું જાય છે, જમતું જાય છે, જમતું જાય છે. અને એક દિવસ એવો આવશે આખો ઘડો આયુષ્યનો ખાલી થઈ જશે, એમ જીમી જલ ચર ગન સુખત પાણી. હવે ખલાસ થઈ જવાનું છે, પાણી સુકાઈ જશે ઘડો, જીવન પણ પૂરું સમાપ્ત સુકાઈ જશે, અને એનો વિલાપ એનું દુઃખ દરેક અગાઉથી અનુભવી રહ્યા છે. અતિ વિષાદ બસ લોગ લોભાય, અને એ વ્યાકુળતાથી નર નારી બધા જ અબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષ સૌ ભયંકર વ્યાકુળતા વિષાદ અતિ વિષાદ દરેકને સ્પર્શી ગયો છે. આ વિષાદ આ દુઃખ આ ક્લેશ એ તો કોઈ પથ્થર હૃદયને કઈ ના થાય. જે થવાનું તો થઈ ગયું, એમાં શું છે, એમાં રડવાનું કે દુઃખનું કારણ શું. અહીંયા આગળી તો પ્રભુનો ભગવાનનો વિયોગ છે, કોણ સહન કરી લે, કોનાથી સહન થાય. એટલે અતિ વિષાદ વસ ભયંકર દુઃખની અંદર આવી પડેલા આ પતિમાં આવેલી પડેલા સ્ત્રી પુરુષ માત્ર લોગ લોગાઈ ગયે માત પહી. અને આ બાજુએ કૈકેયીજીથી વિદાય લઈ દશરથજીને આશ્વાસન આપી ને ભગવાન પોતાના માં જનેતા કૌશલ્યાજી તરફ મળવા માટે નીકળ્યા છે.
મુખ પ્રસન્ન
ભગવાન છે. જગત આખું દુખી હોય, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને, જ્યાં જગત ઊંઘતું હોય ત્યાં પરમાત્મા જાગતો. આખું અયોધ્યા વિષાદ દુઃખમાં દુઃખની ભરતી આવેલી છે. ભરતી એકલું નહીં, મોટું સુનામી આવી ગયેલું છે. બધા તણાય છે, બધા ડૂબી રહ્યા છે, અને એમાં મુખ પ્રસન્ન મન ચિત્ત ચૌગુણ ચાવ. ભગવાન આટલા મોટા સુનામી જેવા તોફાનની અંદર પણ અડગ સ્વસ્થ, મોઢા ઉપર શેજ પણ હરફ આવવા દીધી નથી. ધૈર્ય એ કે કોઈ પણ પરિસ્થિતિને મોઢા ઉપર આવવા ના દેવી. બાકી તો જે માણસનું મુખ છે ને, ચહેરો જેને કહીએ, એ હૃદયનું પ્રતીક છે. કોઈ પણ બાબત હૃદયની અંદર ભરાયેલી હોય ને એ ચહેરો કહી દે, સ્પષ્ટ રીતે વાંચી શકાય જેને આવડતું હોય ને. જેમ ભણ્યો હોય ને ચોપડી વાંચતા આવડે, જે ભાષા શીખ્યો એ ભાષાને વાંચતા આવડે, સમજતા આવડે, એમ ચહેરાની ભાષા પણ જે વાંચી શકે, જે સમજી શકે, એને તરત ખબર પડી જાય કે આમાં શું છે. તો ભગવાનના ચહેરા ઉપર મુખ ઉપર કોઈ પણ જાતનો એવો અણસા સહેજ પણ જોવા મળે કોઈ નહીં, એવું ચિહ્ન એક પણ ચિહ્ન ન જોવા મળે કે ભગવાન વનમાં જવાના છે. મુખ પ્રસન્ન પ્રસન્નતા, આપણને કંઈક થોડુંક આપવાનું કહીને સદંતર ના પાડી દીધી હોય તો મોડું ઉતરી જ પડી જાય. આપવાનું કહ્યું તું ફરી ગયા તો કેવા છે. આવા મોટા વડીલ થઈને એકવાર આપવાનું કહીને પછી ના પાડી દીધી, આ તો માણસ કેવા હતા હશે, આ વડીલ આવા હોતા હશે. કેટલું કેટલું ભલે બોલીએ નહીં પણ મનમાં તો આમ એની પટ્ટી ચાલ્યા કરતી હોય, સતત સતત પટ્ટી ચાલ્યા કરતી હોય. તો એમ અહીંયા આગાડી ભગવાનના મનમાં એવી કોઈ પટ્ટી એવું કોઈ ચિત્ર ચાલતું નથી, માત્ર મન પ્રસન્ન. મનની અંદર એટલી બધી પ્રસન્નતા છે, ઓહો, જેમ હરિદ્વાર જવાનું હોય ને ઘણી બધી તૈયારીઓ કરીએ ને જેને જવાનું ના મળે ને કે અરુ આપણે રહી ગયા, અમને મહારાજે કહ્યું નહીં, કેટલી મજા આવત, કેટલો આનંદ આવત. અને જે પહોંચી ગયા અમે, ઓહો ગંગાજી કેટલો સરસ આનંદ, દર્શન સત્સંગ પાઠ ગંગાજી ને નાહવાનું. આમ મન ચિત્ત ચાવું કે ન ચાવું, મુખ પ્રસન્ન, એટલી બધી પ્રસન્નતા કે આ તો વનમાં જવાનું છે, વનમાં આનંદ આવશે. આ ચાર દિવાલો વચ્ચે તો, મહેલોની ચાર દિવાલ વચ્ચે તો બવે રહ્યા, બવે જા બવે રમ્યા, ચાલો ને વનમાં જઈશું, પહાડમાં જઈશું. અરે ચારધામ જઈશું, હિમાલયની અંદર એ પહાડો, એ નદીઓ, એ બરફ, એ પ્રકૃતિને ના દર્શન કરતા કેટલો આનંદ થશે. એક અંગ્રેજ કવિએ મેઘધનુષમાં આકાશમાં મેઘધનુષ જોયું અને કહે છે મારું હૃદય આમ નાચી ઉઠ્યું. ઓ ધ સી ધ રેનબો ઇન ધ સ્કાય, એમ કહ્યું. બહુ સરસ કાવ્ય છે. આમ થનગની ઉઠ્યો, મારું હૃદય મારું હોય એટલું બધું નાચે છે. એક વાત ના પૂછું કે જ્યાં પ્રકૃતિ આવું દર્શન કરાવતી હોય અને એનો આનંદ કેટલો બધો આવતો, તો સામાન્ય માણસ આનંદ કરે. માત્ર એક મેઘધનુષ જોઈને તો ભગવાનને તો ચૌદ વર્ષ સુધી કહે છે કે મારે વનવાસની અંદર કેટલી બધી પ્રકૃતિની સાથે રહીશ, તીર્થોમાં જઈશ, વનમાં ફરીશ, વનની શ્રી શોભાને જોવાની મળશે, ઋષિઓ મળશે, દર્શન થશે, સત્સંગ થશે, એમની સાથે નિવાસ મળશે. આમ ખુલ્લા મેદાનની અંદર, પ્રકૃતિની અંદર વિચરણ અને જીવવાનો કેટલો આનંદ આવે. રાજમહેલ વાળાને કદાચ વૈભવ અને સુખનો આનંદ મળે, પણ પ્રકૃતિનો આનંદ નહીં મળી શકે. એને જોવા માટે તો હિમાલયની અંદર જઈએ ને, કેદારનાથના માર્ગે ચાલતા હઈએ 16 કિલોમીટરની અંદર, ત્યારે એક જ પહાડને આમ દૂરથી જોઈએ ને, લગભગ 30-35 નાના નાના ઝરણા એની પર વહેતા હોય, એનું દૃશ્ય જુઓ અને એની આકૃતિ જુઓ, એમ લાગે ઓહો આટલા બધા ઝરણા કેવી રીતે અંદર એક જ પહાડ ઉપર આમ ત્રાસા હોય, વાંકા ચૂકા એકબીજા મળતા હોય, પાછા છૂટા પડતા હોય, એ જોવાનો એવો આનંદ આવે. અને કદાચ કેદારની અંદર રાતની ચાંદની હોય, જો રાત્રે ટાળખડ કરતી ઠંડી બહાર નીકળ્યા હોય ને, તો આજુબાજુના શિખરો ઉપરના સફેદ સફેદ બરફ, ચાંદની હોય સફેદ બરફ હોય એની પર પ્રકાશ પડતો હોય, જાણે કોઈક સિદ્ધ ઋષિઓ સફેદ ચાદર ઓઢીને નિરાંતે પોતાના સ્વરૂપમાં પોતાના આત્માની અંદર નિમગ્ન હોય, તપ કરતા હોય, અને આકાશમાં ઊંચું જોઈએ સપ્ત ઋષિઓ દેખાતા હોય, તમે અહીંયા છો, તપસ્યા કરી રહ્યા છો, આપણે જોયેલું દ્રશ્ય કહીએ છીએ, અને એટલો આનંદ આવે. ઠંડીને ભૂલી જવાય, અડધી રાતે બહાર નીકળ્યા હોય 1:30-2 વાગે, આકાશ સામે જોઈએ, ચંદ્ર સામે જોઈએ, પહાડ ઉપર જોઈએ, તો કેટલો આનંદ પ્રકૃતિનો એ કોઈ શહેરમાં ના મળે, પોતાના નિવાસ સ્થાનની ચાર દિવાલોમાં ના મળે. તો ભગવાન ને એટલો આનંદ છે કે ચાલ પ્રકૃતિની વચ્ચે વનોમાં, ઉપવનમાં, જંગલમાં, કેટલા બધા વૃક્ષોની વચ્ચે, પશુ પક્ષીઓની વચ્ચે કેટલો આનંદ આવશે. આગળ અરણ્યકાંડમાં આવશે, અરણ્ય અને કિષ્કંધાની અંદર પ્રકૃતિનું નિરૂપણ કરેલું છે, અને એની અંદર ભગવાન પંપા સરોવરને કિનારે બેઠા છે, રામ અને લક્ષ્મણ સીતાજી. તો એક સરસ તુલસીજીએ મૂકી છે પ્રકૃતિને, કુહુ કુહુ કોકિલે ધ્વનિ કરઈ, સુની રવ સરસ ધ્યાન મની ટરઈ. એ કોયલનો ટહુકો આપણે અહીંયા જ સાંભળીએ તો કેટલો આનંદ આવે છે. તો મુખ પ્રસન્ન ચિત્ત ચાવું ગણે છે આવું, જેને દરિયો ના જોયો હોય જીવનમાં, પહેલ વહેલો દરિયા કિનારે જેને ઉભો રે, કેટલું બધું આમ હૃદયની અંદર આમ ઓહો કેટલું બધું પાણી કેટલે દૂર સુધી, એને આનંદ થાય. એમ ભગવાન તો રાજકુમાર છે, રાજમહેલની બહાર તો નીકળવાનું મળ્યું નથી, એટલે એમ છે કે ચાલો વનરાજી વનશ્રીના દર્શન કરીશું. એટલે એટલા મુખથી પ્રસન્ન છે, એટલા પ્રસન્ન છે, મીઠ ચિત્ત ચાવું ગુને ચાવ, ચિત્તની અંદર એટલો બધો ચાર ગણો ઉત્સાહ ભરેલો છે, બધાને અનુભવ હશે. નાની ઉંમરમાં કોઈની સાથે ક્યાંક જવાનું હોય, મોસાળમાં જવાનું ક્યાંક, અને બસમાં બેઠા હોય, કેટલા વિચાર કરીને ઉતરીએ ને, તો આમ પગ જમીન ઉપર તો આમ થનગનતા હોય, ચિત્ત ચાવું ગુને ચાવ, કે આને મળીશું અને ઘેર જઈશું, આમ તલાવ ઉપર જઈશું, પછી આ કરીશું. કેટલા કેટલા વિચારો આમ દોડ્યા કરતા હોય, ચિત્ત ચાવું ગુને ચાવું, એમ ભગવાન પણ એટલો બધો આનંદ અનુભવી રહ્યા છે, એટલો બધો અંદર ઉમળકો છે, ચાર ગણો, એક નહીં ચાર ગણો આનંદ. એટલે આમ ઉભરાતો હોય, ઉછરાત ઉછળતો હોય, હૈયું ઉછળતું હોય, પગ થનગનતા હોય, મગજ કેટલા બધા વિચારો આમ સતત ચાલુ ને ચાલુ, મજા પડશે, આનંદ આવશે. આટલા દિવસ રહીશું ગંગાને કિનારે, સ્નાન કરીશું, પાઠ કરીશું, ગંગાજીના કિનારે બેસીને પાઠ કરવાનું, જપ કરવાનું હોય, કેટલો આનંદ આવે. એમ ચિત્ત ચાવ ગુને ચાવ, મુખ પ્રસન્ન મીઠા સોજ. એક ચિંતા હતી, કઈ કઈ જી બોલી રહ્યા હતા, મેં બે વરદાન માંગ્યા છે, એમાં તમારા પિતાને આવો મનમાં ક્લેશ દુઃખ ઉત્પન્ન થયું છે. દશરથજી પાસે જઈને કહું, પિતાજી આટલી નાની બાબતમાં આટલા બધા દુઃખી શાને થાવ છો, તમે મને આજ્ઞા આપો, હું જઉં છું, બોલ્યા નહીં કશું. માએ તો કઈ કઈ તો માં છે, અને એને કહી દીધું કે આ વરદાન મેં માંગ્યું છે, તમારા મનમાં જવાનું છે. એટલે ભગવાન પણ સમજી ગયા કે કઈ કઈ જે આજ્ઞા આપી છે અને પિતાજીએ મૌન રાખ્યું છે, એટલે અડધું અડધી સ્વીકૃતિ તો ખરી. કોઈ પણ માણસ મૌન રાખે, બોલે નહીં, એટલે સમજવાનું અડધો અડધો એની અંદર સંમત છે. એટલે ત્યાંથી નીકળ્યા કૌશલ્યાજીને ત્યાં જવા માટે. પિતા તરીકે મારા દશરથજીએ કઈ ઉત્તર આપ્યો નથી, કઈ કઈ જે વાત હતી એ સંપૂર્ણ કહી દીધી, એટલે ભગવાનને આનંદ થયો કે ચલો નિશ્ચિત છે, મીટા સોજ, મને મને મારા પિતા પ્રેમવશ રોકી રાખશે, નહીં જવા દે તો. એ મનની અંદર શંકા હતી એ જતી રહી, મીટા સોજ જની રાખ, કદાચ મને મારા સંઘરી રાખે, નહીં જવા દઉં, ઘરની બહાર તને નહીં નીકળવા દઉં, ગમે તે થવાનું તે થાય, ભલે મારા પ્રાણ જશે, ભલે મારા મારી પ્રતિષ્ઠા ધોવાશે, ભલે મારા કુળની પરંપરાનો રઘુકુલ રીતિ સદા ચલી આવી, એનું જે થવાનું ભલે થાય, પણ મારા દશરથજી કંઈ પણ બોલ્યા વગર, કંઈ પણ આડે લાવ્યા વગર ચૂપ રહ્યા, એટલે ચોક્કસ હવે મારો માર્ગ મોકળો થઈ ગયો છે વનમાં જવા.